एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी श्रेष्ठ कृतिओ अनुसार हवे आपणी भाषामां आ ऑडियो सारांश एकत्र एआई नी मदद थी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने ग्रंथसारमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવી અદ્ભુત કૃતિ વિશે વાત કરીશું જેણે ખરેખર પેઢીઓના દિલ જીત્યા છે, ઈબી વ્હાઇટની શાર્લોટનું વેબ।
હા, શાર્લોટનું વેબ કહેવાય છે બાળવાર્તા, પણ એમાં જે જીવન, મૃત્યુ અને મિત્રતાની વાતો છે એ તો કોઈ પણ ઉંમરના વાચકને સ્પર્શી જાય।
બિલકુલ, અને લેખક ઈબી વ્હાઇટ પોતે પણ એવા જ। એમનું ગદ્ય એકદમ સ્પષ્ટ, સુગઢ, પણ અંદર ઊંડાણ અને હળવો વિનોદ હંમેશા હોય।
ધ ન્યૂયોર્કર માટે લખતા ધી એલિમેન્ટ્સ ઓફ સ્ટાઇલ જેવી ક્લાસિક ગાઈડ આપી, અને હા, બાળકો માટે સ્ટ્યુઅર્ટ લિટલ, ધ ટ્રમ્પેટ ઓફ ધ સ્વોન, કેટલી યાદગાર કૃતિઓ।
અને મી ખાસિયત હતી પેલી પ્રકૃતિ સાથેનો લગાવ, એમના પોતાના ફાર્મના અનુભવો, ત્યાંના પશુ પંખી, ગ્રામીણ જીવન, આ બધું એમની કલમમાં જાણે જીવંત થઈ જાય।
હા, અને કહેવાય છે કે શાર્લટનું વેબનો વિચાર પણ એમના ફાર્મ પર જ આવ્યો। એક પાળેલું ડુક્ટર હતું જેના પ્રત્યે એમને લગાવ થયેલો, અને સાથે જ કોઠારમાં એક કરોળિયો જાડું બનાવતો હતો, એના પ્રત્યે કુતૂહલ। આ બંનેને જોડીને પેલા ડુક્કરનું જે અનિવાર્ય ભાવિ લાગતું હતું એને બદલવાનો પ્રયાસ, એટલે આ વાર્તા।
ખરેખર રસપ્રદ, 1952માં આ પુસ્તક આવ્યું ગાર્થ વિલિયમ્સના ચિત્રો સાથે, અને એ ચિત્રો પણ એટલા જ પ્રખ્યાત થયા, નહીં?
હા, બિલકુલ, પુસ્તક આવતાની સાથે જ સફળ રહ્યું, ન્યૂબેરી મેડલ માટે નોમિનેટ થયું, ભલે મળ્યું નહીં પણ સમય જતાં તો એ ક્લાસિક બની ગયું।
તો ચલો આજે આ વાર્તાના તાણાવાણાઓ કે લીએ, એની કથા, પાત્રો અને ખાસ તો એમાં છુપાયેલા સંદેશાઓ, મિત્રતા, જીવનચક્ર, શબ્દોની શક્તિ, આ બધા પર ઊંડાણથી વાત કરીએ।
ચોક્કસ, શરૂઆત કરીએ વાર્તાના પહેલા જ દૃશ્યથી, એકદમ નાટકીય છે। અમેરિકાનું એક ફાર્મ છે, 8 વર્ષની છોકરી ફર્ન એરેબલ એ એના પિતાને જુએ છે, હાથમાં કુહાડી લઈને ડુક્કરવાળા તરફ જાય છે,
અને ફર્નને ખબર પડે છે કે શું થવાનું છે। નવા જન્મેલા બચ્ચામાંથી જે સૌથી નાનું, નબળું છે, એને મારવા જઈ રહ્યા છે,
કારણ કે રંટ છે,
બરાબર,
અને ફર્ન તરત જ વિરોધ કરે છે, પણ આ અન્યાય છે એવું કે છે। એની દલીલ સીધી સાધી છે, નાનું છે એટલે મારી નાખવાનું, આ ખોટું છે।
આ નાનકડી બાળકીનો અવાજ એ જ જાણે આખી વાર્તાનો સૂર નક્કી કરી દે છે। દરેક જીવનું મૂલ્ય છે, અન્યાય સામે બોલવું જોઈએ।
સાચી વાત, અને ફર્ન પિતાને મનાવી લે છે, એ બચ્ચાની જવાબદારી લે છે, એનું નામ રાખે છે વિલ્બર।
વિલ્બર વાર્તાનો નાયક।
હા, શરૂઆતમાં ફર્ન એને ખૂબ પ્રેમથી રાખે છે, પણ પછી
વિલ્બર મોટો થાય છે એટલે એને ફર્નના કાકા હોમર ઝકરમેનના ફાર્મમાં વેચી દેવામાં આવે છે,
અને ત્યાંથી શરૂ થાય છે વિલ્બરની અસલી સફર, એકલતા અને ભયની,
બરાબર।
ઝકરમેનના કોઠારમાં એને ખબર પડે છે કે મોટાભાગના ડુક્કરનું, ખાસ કરીને વસંતમાં જન્મેલા ડુક્કરનું શું થાય છે, ક્રિસમસ આવે ત્યાં સુધીમાં
એ ભોજન બની જાય છે। કેટલી ભયાનક વાસ્તવિકતા! વિલ્બરનું શું થયું હશે એ સાંભળીને
એ તો સાવ ભાંગી પડે છે, એકલો છે, ડરેલો છે, મૃત્યુનો ભય એને ઘેરી વળે છે, એ રડે છે, મિત્ર માટે ઝંખે છે,
અને ત્યારે જ
એને એક અવાજ સંભળાય છે કોઠારના દરવાજાના ઉપરના ખૂણામાંથી, શાંત, સ્થિર અવાજ,
શાર્લોટનો અવાજ।
હા, શાર્લોટ એ કેવેટિકા, એક મોટી ભૂખરી કરોળિયો। બીજા પ્રાણીઓ તો વિલ્બરની વેદના પ્રત્યે જાણે ઉદાસીન છે, પણ શાર્લોટ એ અલગ છે, સમજદાર, દયાળુ, વ્યવહારુ,
અને એ વિલ્બરને જુએ છે, એની નિરાશા સમજે છે, અને પછી એ પેલું વચન આપે છે,
હું તને બચાવીશ, બસ આટલું જ, પણ આ શબ્દોમાં જાદુ છે।
ખરેખર એક ડુક્કર અને એક કરોળિયો, અસંભવ લાગતી મિત્રતા, અને એ મિત્રતાનું વચન જીવન બચાવવાનું, આ જ વાર્તાનું હૃદય છે, નહીં?
બિલકુલ, શાર્લોટ જે દેખાવમાં સામાન્ય છે તે આ કથાની ખરી નાયિકા બની જાય છે, અને એ કોઠાર એ જાણે નાનકડો સમાજ જ જોઈ લો, બધા પોતપોતાની રીતે જીવે છે।
ચાલો આ પાત્રોની અંદર થોડા વધુ ઊંડા ઉતરીએ, વિલ્બરથી શરૂ કરીએ, એનું પાત્ર કેવી રીતે વિકસે છે?
વિલ્બર શરૂઆતમાં ખૂબ ભોળો છે, આશ્રિત છે, ફર્ન એને બચાવ્યો, ઝકરમેનના ફાર્મમાં એકલો પડી જાય છે, મિત્ર માટે રડે છે, પણ શાર્લોટની મિત્રતા મળે છે પછી ધીમે ધીમે એનામાં હિંમત આવે છે, એ વફાદારી શીખે છે, જીવનનું મૂલ્ય સમજે છે, અને અંતમાં જ્યારે એ શાર્લોટના ઈંડાના કોથળાનું રક્ષણ કરે છે ત્યારે એની યાત્રા પૂરી થાય છે. જે પહેલા બચાવની રાહ જોતો હતો એ હવે પોતે રક્ષક બને છે.
વાહ! અને શાર્લોટ, એની યાત્રા કેવી છે?
શાર્લોટની યાત્રા જુદી છે. એ શરૂઆતથી જ પરિપક્વ છે, બુદ્ધિશાળી, દયાળુ, સ્પષ્ટવક્તા. એનામાં કોઈ મોટો વ્યક્તિગત બદલાવ નથી આવતો. એની યાત્રા છે નિઃસ્વાર્થ પ્રેમ અને કર્તવ્યની.
એનું જીવન કાર્ય જાળું વણવું એ જ એનું હથિયાર બને છે.
બરાબર. એ જાણે છે કે એનું આયુષ્ય ટૂંકું છે, સમય સામે લડી રહી છે, છતાં પૂરી નિષ્ઠાથી પોતાનું વચન પાળે છે. એનું મૃત્યુ એ કુદરતી છે અને એ ગરિમાથી એને સ્વીકારે છે. એ શાણપણ અને બલિદાનનું પ્રતીક છે.
હું માનું છું કે શાર્લોટ આખી વાર્તાનું નૈતિક કેન્દ્ર છે. અને ફોન, એનું શું?
ફોન એટલે બાળપણની નિર્દોષતા, પ્રાણીઓ પ્રત્યેની સહાનુભૂતિ. એ જ સૌથી પહેલા વિલ્બરનું મૂલ્ય સમજે છે. શરૂઆતમાં એ કોઠારમાં બેસી રહે છે, જાણે પ્રાણીઓની વાતો સાંભળતી હોય.
હા, એ ભાગ મને બહુ ગમે છે, જાણે કોઈ જાદુઈ દુનિયા હોય.
પણ જેમ જેમ એ મોટી થાય છે એનું ધ્યાન માનવ જગત તરફ, એના મિત્ર હેનરી ફસી તરફ જાય છે. આ કોઈ વિશ્વાસઘાત નથી, પણ મોટા થવાની સ્વાભાવિક પ્રક્રિયા છે. છતાં ક્યાંક એ બાળપણના જાદુથી દૂર જઈ રહી હોય એવું લાગે.
અને ટેમ્પલટન, એ ઉંદરને કેમ ભૂલાય?
હા હા, ટેમ્પલટન સ્વાર્થી, ખાઉદ્રો, નૈતિકતા જેવું કશું નહીં. વ્હાઇટે લખ્યું છે ને, ધ રેટ હેડ નો મોરલ્સ,
નો મિલ્ક ઓફ રોડન્ટ કાઇન્ડનેસ. બરાબર. પણ મજાની વાત એ છે કે એના વગર ચાલે એમ પણ નથી.
સાચી વાત. શાર્લોટ એની આ જ સ્વાર્થી વૃત્તિનો ઉપયોગ કરે છે. કચરામાંથી શબ્દો લખેલા કાગળના ટુકડા કોણ લાવે? ટેમ્પલટન. છેલ્લે પહેલો ઈંડાનો કોથળો કોણ બચાવે? ટેમ્પલટન.
અને એ બદલાતો નથી પાછો, છતાં એ સમુદાયનો ભાગ છે. આ પણ કેટલું વાસ્તવિક ચિત્રણ છે, નહીં? સમાજમાં આવા રોકો પણ હોય છે અને ક્યારેક એમની પણ જરૂર પડે છે.
એવી રીતે વધે છે. વિલ્બરને ભવિષ્યની જાણ થઈ, શાર્લોટે વચન આપ્યું. પછી
શરૂ થાય છે શાર્લોટની યોજના, ચમત્કારિક યોજના, લોકોને છેતરવાની, પણ સારા અર્થમાં.
હા, એ પોતાના જાળામાં શબ્દો વણવાનું શરૂ કરે છે જેથી લોકો વિલ્બરને કોઈ સામાન્ય ડુક્કર ન સમજે. પહેલો શબ્દ
સમપેગ,
કોઈક ડુક્કર.
હા, અને તરત જ ફાર્મમાં અને આસપાસના ગામમાં વાત ફેલાઈ જાય છે, ચમત્કાર.
પણ કોઈ એ નથી વિચારતું કે આ એક નાનકડા કરોળિયાનું કામ હોઈ શકે. બધાને ઈશ્વરીય સંકેત માને છે.
માણસની વૃત્તિ જ એવી છે, નહીં? અસામાન્ય ઘટનાને પોતાના મનગમતા અર્થો આપવાની.
પછી ટેમ્પલટનની મદદથી બીજા શબ્દો આવે છે. ટેરેફિક એટલે કે અદ્ભુત. પછી રેડિયન્ટ, તેજસ્વી.
અને વિલ્બરની ખ્યાતિ વધતી જાય છે. ઝકરમેન પરિવારને પણ હવે લાગે છે કે આ ડુક્કર ખરેખર ખાસ છે, કદાચ કાઉન્ટી મેળામાં ઇનામ પણ જીતી જાય.
આ શબ્દોની પસંદગી પણ જુઓ. એ માત્ર વખાણ નથી, એ વિલ્બરના ગુણોને ઉજાગર કરે છે. શાર્લોટ જાણે શબ્દોથી વિલ્બરનું વ્યક્તિત્વ ઘડી રહી છે.
ભાષાની શક્તિનું આનાથી સુંદર ઉદાહરણ શું હોઈ શકે? શબ્દો વાસ્તવિકતા બદલી શકે છે, મૂલ્ય બનાવી શકે છે.
પછી આવે છે કાઉન્ટી મેળો, વાર્તાનો ક્લાઇમેક્સ. ઝકરમેન વિલ્બરને ત્યાં લઈ જાય છે. શાર્લોટ પણ સાથે જાય છે, પણ હવે ખૂબ થાકી ગઈ છે. એનું જીવન અંત તરફ છે.
ઓહ!
છતાં એ છેલ્લી વાર જાળું વણે છે. ટેમ્પલટન ફરી મદદ કરે છે અને છેલ્લો શબ્દ છે હમ્બલ, નમ્ર.
કેટલો સચોટ શબ્દ, વિલ્બરના સ્વભાવને બરાબર દર્શાવતો. અને આનું પરિણામ શું આવે છે?
વિલ્બરને મુખ્ય ઇનામ નથી મળતું, પણ એના અસાધારણ હોવા માટે એક વિશેષ ઇનામ મળે છે. અને સૌથી મોટી વાત, મિસ્ટર ઝકરમેન જાહેરાત કરે છે કે વિલ્બર હવે હંમેશા ફાર્મ પર રહેશે, એને ક્યારેય મારવામાં નહીં આવે.
શાર્લોટનું વચન પૂરું થયું, વિલ્બરનું જીવન બચી ગયું.
હા, પણ જે ક્ષણે વિલ્બરની જીતની ઉજવણી થાય છે એ જ ક્ષણે શાર્લોટ માટે વિદાયનો સમય છે. એ મેળાના મેદાનમાં જ એક ખૂણામાં શાંતિથી પોતાનો અંત સ્વીકારી લે છે.
એ દ્રશ્ય ખૂબ જ કરુણ છે.
હા, એણે પોતાનું વચન પાળ્યું, પોતાનું કામ પૂરું કર્યું, અને પોતાનો વારસો ઈંડાનો કોથળો પણ પાછળ મૂકી ગઈ છે. એ વિલ્બરને છેલ્લી વાર મળે છે, વિદાય લે છે.
અને વિલ્બર, જે હમણાં જ બચ્યો છે, એ હવે શાર્લોટના બાળકોને બચાવવાનું નક્કી કરે છે. કેટલી મોટી વાત છે.
બરાબર. એ ફરી ટેમ્પલટનને વિનંતી કરે છે, મનાવે છે, પહેલો ઈંડાનો કોથળો મેળવે છે અને સાચવીને ફાર્મ પર પાછો લાવે છે. એની પરિપક્વતા અહીં દેખાય છે.
અને વાર્તાનો અંત એ જીવનના સાતત્યની વાત કરે છે.
હા, વિલ્બર શિયાળામાં એ કોથળાની સંભાળ રાખે છે, વસંત આવે છે, સેંકડો નાના કરોડિયા જન્મે છે, મોટાભાગના ઉડી જાય છે પોતાની રીતે જીવવા, પણ ત્રણ,
જે એરેનિયા અને નીલી,
હા, એ ત્રણ વિલ્બર સાથે રહેવાનું નક્કી કરે છે. વિલ્બરનું જીવન ફરી મિત્રોથી ભરાઈ જાય છે અને શાર્લોટને હંમેશા યાદ રાખે છે, ઘણા વર્ષો સુધી જીવે છે.
કેટલી સુંદર અને સંપૂર્ણ વાર્તા છે. ચાલો એના મુખ્ય વિષયો પર ફરી એક નજર કરીએ. મિત્રતા આ તો કેન્દ્રમાં જ છે.
ચોક્કસ. શાર્લોટ અને વિલ્બરની મિત્રતા એ સાબિત કરે છે કે સાચી મિત્રતા કોઈ દેખાવ, જાતિ કે પ્રજાતિના બંધનમાં નથી હોતી, અને શાર્લોટનું બલિદાન એ નિસ્વાર્થ પ્રેમનું ઉદાહરણ છે.
મને શાર્લોટનું પેલું વાક્ય બહુ ગમે છે, તું મારો મિત્ર રહ્યો છે. તે પોતે જ એક જબરદસ્ત વસ્તુ છે. મિત્રતાનું મૂલ્ય એની હાજરીમાં છે, કોઈ ફાયદામાં નહીં.
સાચી વાત. બીજો મોટો વિષય છે જીવનચક્ર, જીવન, મૃત્યુ અને પુનર્જન્મ.
હા, અને વાઇટે મૃત્યુને જે રીતે રજૂ કર્યો છે, ભયાનક રીતે નહીં પણ એક કુદરતી ક્રમ તરીકે, ખૂબ જ સંવેદનશીલતાથી. શાર્લોટનું મૃત્યુ દુઃખદ છે પણ એમાં એક શાંતિ છે, સ્વીકૃતિ છે.
અને ઋતુઓનું બદલાવું, નવા કરોડિયાનું આવવું, આ બધું એ જ ચક્રને દર્શાવે છે. મૃત્યુ અંત નથી પણ સાતત્યનો એક ભાગ છે.
પછી પેલી શબ્દોની શક્તિ, આ તો મને આ વાર્તાનો સૌથી જાદુઈ ભાગ લાગે છે.
હા, ખરેખર શાર્લોટના શબ્દો માત્ર વિલ્બરને બચાવતા નથી, એ લોકોનો દ્રષ્ટિકોણ બદલે છે. એ વિલ્બરનું મૂલ્ય સાબિત કરે છે. ભાષા કેવી રીતે વાસ્તવિકતા ઘડી શકે એનું ઉત્તમ ઉદાહરણ.
અને એટલે જ અંતે લેખક કહે છે, એવું વારંવાર બનતું નથી કે કોઈ એવો આવે જે સાચો મિત્ર અને સારો લેખક હોય. શાર્લોટ બંને હતી. લેખનની શક્તિને પણ અંજલિ છે આ.
ફર્નનું પાત્ર નિર્દોષતા અને મોટા થવાની વાત કરે છે. બાળપણનો પહેલો જાદુ અને વાસ્તવિક દુનિયા, એ સંક્રાંતિ.
અને આ બધા વિષયો વાઇટ તેમની ખાસ શૈલીમાં રજૂ કરે છે. સ્પષ્ટ, સચોટ ભાષા પણ સાથે ઊંડાણ. પેલો ત્રીજો પુરુષ સર્વજ્ઞ કથનકાર આપણને બધા પાત્રોના મનમાં લઈ જાય છે.
અને પ્રાણીઓને બોલતા બતાવીને, પર્સોનિફિકેશન, એમણે આપણને એમની દુનિયા સાથે જોડી દીધા, એમની લાગણીઓ સમજાવી. શાર્લોટનું જાડું એ સર્જનાત્મકતાનું, ભાષાનું, જીવનના જોડાણોનું પ્રતીક બની જાય છે.
આ બધું મળીને એવી ભાવનાત્મક અસર ઊભી કરે છે જે ભૂલાય નહીં. ઉદાસી છે પણ સાથે આશા પણ છે, નુકસાન છે પણ કૃતજ્ઞતા પણ છે.
હા, તે શીખવે છે કે જીવનના કુદરતી ક્રમને સ્વીકારવામાં પણ સુંદરતા છે. શાર્લોટનું જીવન ભલે ટૂંકું રહ્યું પણ સાર્થક રહ્યું.
મને લાગે છે કે આ વાર્તા વાંચ્યા પછી આપણે આપણી આસપાસના નાના સામાન્ય લાગતા જીવોને થોડી વધુ કદરથી જોઈએ. કદાચ કરોડિયાના જાળામાં પણ કવિતા દેખાય.
ખરેખર આ વાર્તા જીવનની મુશ્કેલીઓ સ્વીકારે છે પણ અંતે પ્રેમ, મિત્રતા અને સર્જન શક્તિ પર વિશ્વાસ મૂકે છે.
અને એ જ એની સૌથી મોટી ભેટ છે. સહાનુભૂતિ શીખવે છે અને જીવનના ચક્રમાં રહેલી સુંદરતાનું દર્શન કરાવે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.